नमो शेषाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सव्वसाहूणम् एषु पञ्च नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् नमो दुरवाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय श्रीमहावीरात्माविरतायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बास्पर्दयोर्भद्रम् श्रीवीरचिननेत्रयो श्रीवीरचिननेत्रयो
वाचक वर्य उमा स्वाति जी विरचित प्रशमरति प्रकरण आ ग्रंथ नो स्वाध्याय अपने करी रहा छे। प्रशमरति प्रकरण जेमा प्रशम रस ने प्राप्त करवा माटे नो साधनानो मार्ग कयो होई शके तेनी बात वाचक उमा स्वाति जी करी रहा छे। वाचक वरे उमा स्वाति जी महाराज पूर्वधर हता, पूर्वनो ज्ञान हतुं। ते अगाध ज्ञानना समुद्रमांथी मंथन करीने प्राप्त थयेलो अमृत आपणी समक्ष एमणे अहींया મુક્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે આ સંસારમાં અનેક પ્રકારની વિચંબણાઓ છે, એ વિચંબણાઓમાંથી આપણે પસાર થઈએ છીએ। જીવન જે આપણું છે તે તેનું લક્ષ્ય આપણું છે દુઃખોમાંથી મુક્તિ મેળવી સુખોનો અનુભવ કરવો, શાંતિ મેળવવી, આનંદ મેળવવો, એ આપણું લક્ષ્ય છે, આ જીવનું લક્ષ્ય છે। પણ જીવ સુખ આનંદ શાંતિ આ બધાથી દૂર ને દૂર રહે છે। એનું કારણ શું, એના કયા કારણોસર આમાંથી મુક્તિ મળતી નથી, એની વાત આ પ્રશમરતિકાર આ ગ્રંથની અંદર કરે છે। વાચક વર્ય ઉમા સ્વાતિજી જૈન ધર્મના એક એવા આચાર્ય ભગવંત, એક એવા ગ્રંથકર્તા છે કે જે ગ્રંથકર્તાનો આપણા ઉપર પરમ ઉપકાર છે। એમણે આપણને તત્વાર્થાધિગમ સૂત્ર જેવો એક મહાન ગ્રંથ આપ્યો જૈન ધર્મની અંદર, જે કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથો છે
જેમાં સમગ્ર જૈનોને કોઈ પણ જાતનો વિવાદ નથી તેમાંનો આ એક ગ્રંથ છે. નવકાર મંત્ર, વસગરમ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને આ તત્વાર્થ સૂત્ર, આટલા બાબતે પ્રત્યેક જૈનને સંપૂર્ણ શ્રદ્ધા છે. તેમાં કોઈ એવું કહેશે નહીં કે આ અમારું બનાવેલું છે ને આ તમારું છે ને અમે આનો સ્વીકાર કરીશું ને અમે આનો સ્વીકાર નહીં કરીએ. ભક્તામર સ્તોત્ર એ ભક્તિની પરાકાષ્ઠા છે, તત્વાર્થ સૂત્ર એ તત્વની પરાકાષ્ઠા છે, વસગરમ સ્તોત્ર એ મંત્રનું શિખર છે અને એ બધાના શિરમોર સમાન નવકાર મંત્ર છે. તો તત્વાર્થ સૂત્ર જેવા મહાન ગ્રંથના રચયિતા એ સાધના પક્ષને ઉજાગર કરવા માટે, સાધનાનો પક્ષ આપણે સમક્ષ મૂકવા માટે આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથની અંદર જે વાત એમણે કરી છે તે વાતના આનુષંગિક રૂપે ગઈકાલે આપણે જીવની દશાની વાત કરી હતી. આ જીવ આજે અહીં સુધી પહોંચ્યો છે, અર્થાત આજે મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો છે, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે, સત્ય અને અસત્યનો વિવેક સમજી શકે તેવી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને ઉત્તમ એવા તત્વનું શ્રવણ કરવાનો અવસર મળે છે. અહીં સુધી આપણે પહોંચ્યા છીએ તે પહોંચવામાં આપણે ભૂતકાળમાં કેવા કેવા પ્રસંગોમાંથી, કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયા છે તેનો થોડોક ચિતાર આપણે ગઈકાલે વિચાર્યો હતો. આ જીવ એનો ક્રમિક વિકાસ જૈન દર્શનકારોએ બતાવ્યો છે કે જીવનો ક્રમિક વિકાસ થાય છે, પણ આ વિકાસની દશા એકલી વિકાસની દશા નથી. વિકાસની શરૂઆત થઈ પણ પછી એની અંદર ઘણી વાર નિમિત્તો મળતા અશુભ આલંબનનો સ્વીકાર કરી લેવાથી, ખોટા લોકોના સંગે ચડવાથી, અકલ્યાણ મિત્રોનો સાથ મળી જાય, કુગુરુનો સાથ મળી જાય, તો આપણે ત્યાં ગુરુ માટેના બે ભેદ પાડ્યા, એક સુગુરુ અને બીજા એક કુગુરુ. મોમપત્તીનું પરિલેહન કરતી વખતે આપણે 50 બોલ બોલતા હોઈએ છીએ, એમાં એક બોલ છે એટલે કે ત્રણ બોલ, સુદેવ સુગુરુ સુધર્મ આદરુ. હું સુદેવ સુગુરુ અને સુધર્મનું આચરણ કરું, એટલે કે એમણે બતાવેલા માર્ગનું આચરણ કરું, એમના શરણે જાઉં, એમની પાસેથી માર્ગદર્શન મેળવું. સુદેવ તે છે કે જેમણે વિતરાગતા પ્રાપ્ત કરી છે, જેમણે જીવનની અંદર સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે. સર્વજ્ઞતા પ્રાપ્ત કરી એટલે કે આ જગતના તમામે તમામ પદાર્થોના તમામે તમામ પર્યાયોને એક જ ક્ષણમાં દેખી શકે તેવી અદભુત શક્તિ પ્રાપ્ત કરી, જે આત્માની વાસ્તવિક શક્તિ છે. આત્માનું પોતાનું સ્વરૂપ છે. એટલા માટે કહું કે નમો વિયરાગાણમ સબ્બનુણમ, એ સર્વજ્ઞતા. સૌથી પહેલી વાત કરી વિતરાગતાની, બીજી વાત કરી સર્વજ્ઞતાની, ત્રીજી વાત કરી કે દેવિંદ્ર પૂજ્યાણમ. આ સર્વજ્ઞતા હતી એટલે દેવેન્દ્ર પૂજે છે એમને, ઇન્દ્રો પણ એમની પૂજા કરે છે. આપણે વિતરાગને નમસ્કાર કરીએ છીએ કારણ કે એમની સર્વજ્ઞતા હતી અને સર્વજ્ઞતા હોવાને કારણે યથાર્થવાદિત્વ આવ્યું. એમણે જે પદાર્થ જેવો છે તે પદાર્થને તેઓ એમણે આપણી સમક્ષ કહી રજૂ કર્યો, જે આપણને બીજે અન્યત્ર જોવા મળતું નથી. તો આ વિશેષતા ભગવાનની આવી વિશેષતા વાળા ભગવાન એ સુદેવ છે, જેની અંદર રાગ નથી, જેની અંદર દ્વેષ નથી, જેની અંદર 18 દોષો નથી, એ 18 દોષથી મુક્ત છે, એવા વિતરાગ કોઈ પણ વિતરાગ એ મારા દેવ છે. સુદેવ સુગુરુની વાત કરી, પ્રશાંત ગંભીર આશયા, જેની અંદર પ્રશાંત અને ગંભીર આશયો છે, જેના આશયો શાંત છે, એટલે કે પોતાની ઉપર લાગેલા કર્મોનો ક્ષય કરવો એ જ માત્ર જેનું લક્ષ્ય છે, અને એ લક્ષ્ય સિદ્ધ કરતા પણ કોઈને હિંસા ન થાય, કોઈને દુઃખ ન પહોંચે એવું પંચવિધ આચાર જાણગા, પંચવિધ આચારના જાણક છે, સાવજ્ય જોગ વીરયા, એટલે સાવજ્ય યોગથી વિરત છે, પરોવયાર નિરયા, પરોપકાર કરવામાં નિરત છે, મતલબ એની અંદર ડૂબેલા છે. કોઈ પણ જીવનું કલ્યાણ થતું હોય તો એ કલ્યાણ કરવા માટે ગમે તેટલી પણ તકલીફ વેઠવી પડે તો તે વેઠીને પણ બીજાના કલ્યાણની અંદર, બીજાના પરોપકારની અંદર નિરત છે. અને પૌમાવય નિદંશન, આ બહુ મોટું વિશેષણ છે કે જે પૌમ એટલે પદ્મ, પદ્મ એટલે કમળ, કમળ જેવા જેમનું ચારિત્ર છે, કમળ જેવો જેમનો સ્વભાવ છે, કમળની ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય તો એ કમળની પાંખડી એ પાણીના બિંદુથી લેપાતી નથી, ભીંજાતી નથી. આપણે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ, સંયોગ થાય છે, એટલે સંયોગ થતા જ આપણી અંદર રાગ દ્વેષના સંસ્કારોનો પ્રારંભ થઈ જાય છે. આપણું મન એટલું બધું ચંચળ છે, એટલું બધું ઝડપથી વસ્તુ પદાર્થ સાથે એકમેક થઈ જાય છે. એની સામે સાધુ માટે કહું કે પૌમા વય નિદંશન, પદ્મ જેવા જેમનું ચરિત્ર છે, એ પદ્મ એટલે કે આ સંસારની અંદર રહેવા છતાંય સંસારથી તદ્દન અલિપ્ત છે, કમળ જેવી રીતે કાદવમાંથી ઉભું થાય છે, જન્મે છે છતાં પણ કાદવથી અલિપ્ત છે, પાણીમાં વિસ્તરે છે પણ પાણીથી પણ અલિપ્ત છે, એવી રીતે સંસારના પદાર્થોથી અલિપ્ત રહેનાર સુહ જાણ જૈણ નિરયા, શુભ ધ્યાન અને શુભ અધ્યયન અધ્યયનની અંદર જે નિરંતર લાગેલા છે. આવી વાત કરી કે સુગુરુ કોને કહેવાય, અને છેલ્લે કહું સુધર્મ, સુધર્મની વાત પણ સમજવા જેવી છે કે જે મોહરૂપી તિમિરને નષ્ટ કરવામાં સૂર્ય સમાન છે. આપણા જીવનની અંદર મોહનો એવો જબરદસ્ત અંધકાર ફેલાયેલો છે, આપણી જાગૃતિ આ મોહ હણી લે છે. મોહનો નશો, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે એ નશો એવો ભયંકર હોય છે કે આપણે ઊંઘતા હોવા છતાંય આપણે જાગીએ છીએ એવું માનીએ છીએ. તો એની એ દશામાંથી બહાર કાઢવાનું કામ ધર્મ કરે છે. ધર્મનું એક બીજું લક્ષણ છે કે રાગ દ્વેષ વિષ પરમ મંતુ, રાગ અને દ્વેષ રૂપી જે વિષ એટલે કે ઝેર છે એના માટે મંત્રનું કામ કરે છે કે જેવી રીતે મંત્ર વિષને ઉતારી દે તેવી રીતે આપણી અંદર પડેલા રાગ અને દ્વેષના સંસ્કારોને દૂર કરવાનું હટાવવાનું કામ આ ધર્મ કરે છે. ધર્મની એક બીજી વિશેષતા બતાવતા કહે છે કે એવું સર્વ કલ્યાણ, જે સર્વ કલ્યાણનો હેતુ કારણ છે, ધર્મ સમજ્યા પછી આપણા જીવનની અંદર શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખીર ભવંતુ લોક. આ ભાવના વિસ્તરે છે, આવી ભાવના આપણી અંદર પ્રગટે છે કે આખા જગતનું કલ્યાણ થાવ. આજ સુધી આપણે એવું માનતા હતા કે મારું કલ્યાણ થાવ, મને મળે મને મળે, મારું જ વિસ્તરે હું મોટો બનું, આના સિવાયની કોઈ ભાવના નથી.
ધર્મ એ એવું શીખવ્યું કે ભાઈ જીવનની અંદર તમારું ભલું થાય એટલું જ નહીં પણ જગતના જીવોનું પણ ભલું કરવાનું છે. તમારી પાસે સત્તા હોય, તમારી પાસે શક્તિ હોય, સામર્થ્ય હોય તો થોડું થોડું બીજાનું પણ ભલું કરવું જોઈએ, જેટલું થઈ શકે એટલું. આપણને જે વસ્તુ મળી છે તે વસ્તુ પ્રત્યે મોહના કારણે એટલો બધો આગ્રહ અને એટલી બધી આસક્તિ થઈ જાય છે કે આપણે એને જરા પણ છોડવા કે જરા પણ ત્યાગવા તૈયાર થતા નથી. અપરિગ્રહની વાત કરીએ છીએ, જૈન ધર્મએ અપરિગ્રહની વાત કરી, પણ સૌથી વધુ મોટા પરિગ્રહી એ કોણ છે? બધી રીતે એટલે વાત આપણે તત્વની કરીએ છીએ પણ આચરણ નથી કરી શકતા, એને શોધી કાઢવાનું છે કયું તત્વ છે જે મારા આચરણની અંદર બાધક બને છે. એ આ ધર્મ શીખવાડે છે, એ ધર્મ આંખ ખોલે છે. ધર્મ બીજું વધુ ઈશુ કશું જ નથી કરતો પણ તમારી આંખ ખોલી નાખે છે કે આ છે તો મારે આમ કરવું જોઈએ, નહીં તો અહીં મળ્યું એ ફરી મળશે નહીં. અહીં જે મળ્યું છે એ ફરી મળશે નહીં, એનું કારણ એ છે કે જેવો એમાં રાગ થયો, ફર્નિચરની અંદર રાગ થયો તો એની અંદર ઉદય થઈને જન્મશો, ધન ઉપર રાગ થયો તો એ ધનને સાચવવા માટે સર્પ થઈને એની અંદર જન્મશો, જેમાં રાગ થયો તેમાં એને પ્રાપ્ત કરીને ભોગવવાની ભાવના હોય છે અને એ ભાવ એના જીવનની અંદર કર્મ બંધ કરીને એની અંદર જ ભટકાવ્યા કરે છે. એટલે એક બહુ સુંદર વાત કરી કે આવતો ભવ, આવનારો ભવ આપણે ક્યાં જન્મીશું, કેવો હોય, તો કહું કે તમારા જીવનની જે છેલ્લી લેશ્યા હોય એ લેશ્યાની ગતિ તમે પ્રાપ્ત કરો. જો શુભ લેશ્યા હોય તો શુભ ગતિમાં, અશુભ લેશ્યા હોય તો અશુભ ગતિની અંદર. જીવ જે જીવનના છેલ્લા તબક્કાની અંદર જે લેશ્યામાં જીવતો હોય તે લેશ્યાવાળી, તે લેશ્યાનો પ્રભાવ તેમાં હોય એવી ગતિને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ લેશ્યાની અંદર એટલે કે અત્યંત તીવ્ર ક્રોધ આદિના ભાવની અંદર મૃત્યુ પામે તો એ દુર્ગતિમાં જાય અને વર્ષો સુધીની, હજારો વર્ષો સુધી એ દુર્ગતિની અંદર ભટક્યા કરશે. ભાવ શુદ્ધિ, અંદરથી ભાવો શુદ્ધનો ઉપયોગ, ઉપયોગને સુધારવાનો જે ભાવ છે, ઉપયોગ છે આપણા ઉપયોગોને નિર્મળ કરવાના છે. આપણા ઉપયોગનો જે અશુદ્ધ ઉપયોગ છે એમાંથી શુભોપયોગ તરફ જવાનું છે, શુભોપયોગમાંથી શુદ્ધોપયોગ તરફ જવાનું છે. કૂદકો મારીને સીધા શુદ્ધોપયોગ સુધી પહોંચી શકે તો શ્રેષ્ઠ વસ્તુ છે, પણ શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કર્યા પછી પણ એને ટકાવી રાખવાનો છે, નિરંતર એ શુદ્ધ ઉપયોગ પુષ્ટ થતો જાય એના માટે આવશ્યકતા છે કે આપણે આલંબનને બરાબર પકડીએ. પુષ્ટ આલંબન એટલે પ્રબળ આલંબન લઈને. ઘણી બધી વાર ઘણા બધા આપણને પ્રશ્નો પૂછે છે કે મારે તો ઉપયોગ શુદ્ધ ચાલે જ છે તો પછી સ્વાધ્યાયની શી જરૂર છે? એના બદલે હું એમ કહું કે તમારે સ્વાધ્યાયમાં નથી આવવું એટલે એક તર્ક શોધી કાઢ્યો તમે. જ્ઞાન મળ્યું એ જ્ઞાનનો ઉપયોગ જીવ કઈ રીતે કરે છે એ સીધે સીધો ખ્યાલ આવી જાય આપણને. એના બદલે એવું હોય વિચારે કે મારે તો સ્વાધ્યાય કરવો જ જોઈએ, સ્વાધ્યાય કરીશ તો નવું નવું જાણવા મળશે, નવું જાણવા નહીં મળે તો જૂનું ભણેલું છે એનો પુનરાવર્તન થશે, રિપીટેશન થશે, આવૃત્તિ થશે. કેમ કે વારંવાર કરવાથી આ વાત વધુ સારી રીતે સમજાય છે. તો ધર્મ આ શીખવાડે છે. ધર્મ આપણને એક કહે છે કે સર્વ કલ્યાણનું કોઈ કારણભૂત હોય તો આ ધર્મ છે. ધર્મ આપણને સમજાવે છે કે આ જગતના બધા જીવો પ્રત્યે સમભાવ રાખવો, સમદ્રષ્ટિ રાખવી, આપણને જે કાંઈ મળ્યું છે તેમાંથી થોડુંક બીજાને આપીને આપણે આપણા ધન પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કરવો. શ્રેણિક મહારાજા રોજ પરમાત્માની દેશના સાંભળવા જાય છે, વિચાર કરે છે કે પરમાત્માની દેશના હું સાંભળવા જઉં છું પણ મને મારા ધનનો અને મારી સત્તાનો બહુ ગર્વ છે. ગઈકાલે પણ આપણે મિથ્યાદ્રષ્ટિના સંદર્ભે જોયું હતું કે જીવને રસગારવ, રિદ્ધિગારવ અને સાતાગારવ એટલો તીવ્રપણે બેઠેલો છે કે એમાંથી એને મુક્તિ મળતી નથી, જે મિથ્યાદ્રષ્ટિને પોષ્યા કરે છે. તો આ ક્ષણિક મહારાજાને પણ એ ભાવ હોય છે કે મને જે રિદ્ધિ મળી છે, મને જે સત્તા મળી છે એ શ્રેષ્ઠ છે, તો એમાંથી આ પરમાત્માનો ભક્ત બન્યો છું તો મને મારી સંપત્તિ પ્રત્યેનો જે આસક્તિનો ભાવ છે એ ઓછો કેવી રીતે થાય. એટલે એણે નક્કી કર્યું કે હું ભગવાન પાસે જઈશ, ત્યારે ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે એ દેશના આપતી વખતે શ્રાવક ભગવાનની જે પીઠ એટલે કે એમનું જે આસન હોય છે એ આસનની નીચે જે એમના પાદપીઠ હોય છે ત્યાં પાદપીઠ આગળ ગૌલી કરે છે, એટલે કે નંદ્યાવર્ત ચિતરે છે. ચોખાનો નંદ્યાવર્ત ચિતરવામાં આવે છે. આજે પણ આપણે ભારતની અંદર મહારાજ સાહેબ વ્યાખ્યાન આપે ત્યારે સાથીઓ બનાવીને એના ઉપર શ્રીફળ મૂકીએ છીએ, એને એક સ્વસ્તિક એટલે મંગલનું પ્રતીક છે કે આ જે હું સાંભળવા આવ્યો છું તે સાંભળતી વખતે મારું અને વક્તાનું બંનેનું મન સ્વસ્થ રહે, કોઈ અમંગલ ન થાય, બંનેનું એકબીજાની સાથે જોડાણ રહે. આજથી પ્રક્રિયા છે એ છાપકાના જેવી એટલે પ્રિન્ટિંગ પ્રેસ જેવી છે. પ્રિન્ટિંગ પ્રેસ તમે જોયો હશે, નહીં જોયો હોય તો સાંભળ્યું હશે, અને ન સાંભળ્યું હોય તો સીધી સીધી તર્કની વાત છે કે નીચે કાગળ હોય અને ઉપરથી એનું પ્રેશર આવે એટલે છાપ પડે, કાગળ ઉપર અક્ષરોની છાપ પડે. આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ, મેગેઝીન વાંચીએ છીએ, બધી જ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. હવે એ સમયે જો કાગળ હલતો હોય, સ્થિર ન થયો હોય, તો અક્ષરોની છાપ બરાબર પડશે નહીં, અથવા અક્ષરો બરાબર એના ઉપર પ્રેશર કરવામાં ન આવે તો એ અક્ષરો વંચાશે નહીં. વક્તા એટલે ઉપદેશ આપનાર ગુરુ છે એ અક્ષરો જેવા છે અને શ્રોતા છે એ કાગળ જેવા છે. આ બંનેનું એકબીજાની સાથેનું જોડાણ સંપૂર્ણ રીતે થવું જોઈએ તો જ ગુરુને જે કહેવું છે એ સમજાય અને સાંભળનારને એમાંથી જે ગ્રહણ કરવા જેવું છે તે ગ્રહણ કરે ને આચરણમાં આવે. આવું ના કરીએ આપણે તો આપણા જીવનની અંદર એક બાજુથી સાંભળીએ અને બીજી બાજુથી નીકળી જાય, એ જે આચરણ થવું જોઈએ તે આચરણ નહીં થાય. આ પ્રક્રિયામાંથી આપણે એટલું જ સમજવાનું છે કે વક્તા અને શ્રોતા બંનેનું પૂર્ણ અનુસંધાન, પૂર્ણ એકાગ્ર ભાવ થવો જોઈએ. વક્તા દુર્લભ છે, શ્રોતા પણ દુર્લભ છે. ધર્મની અંદર આવો ધર્મ એ સુધર્મ કયો અને આવા લક્ષણો જેનામાં ન હોય એટલે જેનામાં વિતરાગતા ન હોય પણ પોતાને દેવ કહેવરાવતા હોય, પોતાનામાં પાંચ આચારોને, પંચાચારને, પંચ મહાવ્રતને અને ત્યાગને મહત્વ ન આપતા હોય છતાં પણ પોતાના જીવનની અંદર પોતે ગુરુ કહેવરાવતા હોય. શ્રીમદજીએ આ વાત બહુ સુંદર રીતે કહી છે કે આ સદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજલમાહી. અસદગુરુ ગુરુની વ્યાખ્યા બહુ એમણે વિસ્તારથી કરી છે, આપણે એની અત્યારે વાત નહીં કરી શકીએ. પણ એ ગુરુની જાત એટલે કે સદગુરુ, કે સદગુરુ એની બદલાય કોઈ કુગુરુ આ બધામાંથી કંઈક લાભ લેવાનો વિચાર કરે કે હું આમાંથી આ લઈ લઉં, આમાંથી આ લઈ લઉં, આ લઈ લઉં. એ મહામોહનીય કર્મથી એક સામાન્ય મોહનીય કર્મ છે, એક મહામોહનીય એટલે ગાઢ મોહનીય કર્મ, એનાથી બુડે ભવજલમાંથી સંસારની અંદર ડૂબી જાય છે. તો સુદેવ સુગુરુ સુધર્મનું આચરણ કરવાની વાત આપણે મુપત્તિના બોલ બોલતી વખતે કરીએ છીએ. કુદેવ ગુરુ કુદેવ કુગુરુ અને કુધર્મને ત્યાગવાની વાત કરીએ છીએ. તો આ જે ત્રણ તત્વો છે એ ત્રણ તત્વોથી આપણને જે જાણવા મળે છે એ જાણવા મળે છે કે આ જીવ અહીંયા પહોંચ્યો છે તો એને અહીંયા પહોંચવા સુધીમાં કેટલી લાંબી યાત્રા કરવી પડી છે. આજે દેવો છે એટલે કે વિતરાગ પરમાત્મા છે, એ સર્વજ્ઞ છે, ને એમના સર્વજ્ઞતાની અંદર એમણે જોયું કે આ જીવ છે એ અનાદિકાળથી સંસારની અંદર ભટકી રહ્યો છે, ને એ સંસારની અંદર ભટકવાનું એનું જે સૌથી નિકૃષ્ટ એવું સ્થાન હતું તે હતું નિગોદનું. નિગોદની અંદર અનંતકાળ સુધી એ જન્મ મરણની પરંપરામાં સબળ્યા કરે છે. ત્યાં બે મોટા દોષો પડેલા હતા એ જીવોની અંદર, નિગોદના જીવોની અંદર. એક હતું જ્ઞાનાવરણીય કર્મ, ગાઢ અજ્ઞાન. શું હતું? ગાઢ અજ્ઞાન. અને બીજું હતું મહામોહનીય. માત્ર અજ્ઞાન એ સામાન્ય અજ્ઞાન નહોતું, ગાઢ અજ્ઞાન હતું અને મહામોહનીય હતું. મહામોહનીય એટલે અત્યંત ગાઢ મોહનીય કર્મ પડ્યું હતું. પણ એક જ વસ્તુ હતી અને એ હતી ચૈતન્ય ત્યાં પડ્યું હતું. ચૈતન્ય ન હોત તો આ મહામોહનીય અને ગાઢ અજ્ઞાનને કારણે, તીવ્ર અજ્ઞાન અને મહામોહને કારણે ચૈતન્ય વગરનો જીવ હોય તો એ જળ જેવો બની જાય. પણ ચૈતન્ય હતો, ઉપયોગ હતો, એટલે એ જીવ બન્યો. આ નિગોદના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે એક નિગોદનું એક એવું સ્વરૂપ છે કે શરીર એક છે અને જીવો અંદર અનંત છે. કેટલા જીવો છે? એટલે એક જીવ અંદર હોય એક શરીરની અંદર, ત્યાં સુધી તો શરીરની અંદર જીવ સુખેથી રહી શકે છે. પણ એક શરીરની અંદર જીવોની સંખ્યા વધવા માંડે તો શું થાય? એક જ દાખલો આપે છે ભગવાન એમના અંતિમ દેશનાની અંદર. એમણે જે દાખલો આપ્યો છે એ ભારંડ પક્ષીનો આપ્યો છે. ધર્મનું પાલન કરવા માટે અપ્રમત્તતા રાખવી એવું એમણે સમજાવ્યું કે ધર્મ કરવાની શરૂઆત કરો ત્યારે તમે ધર્મની અંદર પ્રમાદ ન કરતા કોશિશ કરજો. આ વસ્તુ ગમશે તો પ્રમાદ જશે, નહીં ગમે તો પાછો પ્રમાદ તો અહીંયા બેઠેલો છે, તો આમ ભમી જ રહ્યો છે પ્રમાદ આપણા માથા ઉપર, આપણા આજુબાજુ. આ એવો વિચિત્ર પ્રેત છે. પ્રમાદ કેવો છે? વિચિત્ર પ્રેત છે. એનો વળગાડ વળગેલો જ છે આપણને. એમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. એટલે અહીંયા આવ્યા પછી પણ આપણને ઊંઘ આવે, એમ થાય કે થોડુંક આમ કંઈક થોડુંક ન સમજાય એવું આવે તો કે બહુ અઘરું બોલે છે, સમજાતું નથી. તમારો ધંધો આફ્રિકા સાથે હોય અને આફ્રિકન લોકો સાથે તમારે વેપાર કરવાનો હોય તો તમે શું કરો છો? તમને ભાષા તો આવડતી નથી. દીપિકાબેન શું કરીએ? આપણે શીખી લઈએ ને થોડા વખતમાં, ટ્યુશન લઈએ અને શીખી લઈએ. તમને એવું થયું કે આ ધર્મની ભાષા નથી આવડતી તો થોડું ટ્યુશન લઈ લઈએ? તમે કહેશો કે અહીંયા ક્યાં એવી સગવડ છે?
સ્વાધ્યાય તો છે ને. જે દિવસ આ સમજાશે એમ રસ આવવા માંડશે, એની અંદર આનંદ થવાના, ત્યારે આ છે. હરિભદ્ર સૂરિયે એમના જીવનની અંદર આ વાત કરી કે જ્યારે એમને આ બધું સમજાયું, જે માણસ તીવ્ર દ્વેષ વાળો હતો એ માણસને જયારે આ સમજાઈ ગયું કે આ તો અદભુત છે, ત્યારે એમ કહે છે કે હે નાથ, પરમાત્મા સમક્ષ મસ્તક ઝુકાવીને કહે છે કે હે નાથ, તમે ન મળ્યા હોત તો અમે અનાથ થઈને આ સંસારની અંદર ક્યાં ક્યાં ભટકતા હોત, અમારું શું થાત, અમે અનાથ હતા, તમે મળ્યા અમે સનાથ થયા, અમારા સ્વામી તમે, હવે ક્યાંય અમને તકલીફ નથી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે આ જોઈએ છીએ, આખું ક્રમ જોઈએ છે, ત્યારે એ ક્રમની અંદર બે મહત્વના તત્વો છે, એક તીવ્ર અજ્ઞાન અને બીજો મહામોહ. ગાઢ મહામોહ, તીવ્ર અજ્ઞાન, આ બે એવા તત્વો છે કે જે તત્વો આ સંસારના પરિભ્રમણની અંદર ફેરવ્યા કરે છે. નિગોધની અંદર, એક શરીરની અંદર અનેક જીવો છે, અનેક જીવો હોવાને કારણે એને ક્ષણે ક્ષણે પીડા છે, ક્ષણે ક્ષણે દુઃખ છે, જન્મ મરણનું દુઃખ છે, નિરંતર જન્મ મરણ ચાલ્યા જ કરે છે. અવ્યવહાર રાશિનો જીવ કહેવાય છે, એટલે અવ્યવહાર રાશિની અંદર એટલા લાંબા કાળ સુધી જન્મ મરણની આ પરંપરામાં સપડીને આપણે આવ્યા છીએ. અત્યંત ગાઢ અંધકારમય સ્થિતિ, એક શરીરની અંદર અનેક જીવોની સ્થિતિ, જ્યાં એક હલે ત્યાં બધાને પીડા થાય, આ રૂમની અંદર 100 માણસ બેસી શકે એવી સ્થિતિ હોય અને એમાં 101મો માણસ આવે તો કેટલા જણને પીડા થવાની, બધાને થાય. તો એક શરીરની અંદર અનંત જીવો હોય તો એવી સ્થિતિમાં નિગોધની અંદર આ જીવ અનેક ભવો, અનંત ભવો સુધી પરિભ્રમણ કરતો રહ્યો અને એક દિવસ કોઈ એક સિદ્ધ નો જીવ સિદ્ધ ગતિને પામ્યો અને આપણી ભવિતવ્યતા પાકી, ભવ્યત્વનો પરિપાક થયો, ભવિતવ્યતા પાકી અને આપણે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. આ વ્યવહાર રાશિમાં આવ્યા એ આપણા માટે મોટો ઉપકાર કરનાર કોઈ હોય તો એ સિદ્ધના જીવો છે, અને એટલા માટે આપણે નમો સિદ્ધાણમ કહીને નિરંતર એમના ઉપકારને યાદ કરીએ છીએ કે જે એક જીવ સિદ્ધ ગતિને પામ્યા એના કારણે આજે હું અહીં બેઠો છું. જો એ સ્થિતિ નિર્મિત ન થઈ હોત તો હું આજે અહીંયા બેઠો હોત નહીં. આ પહેલો આપણા ઉપરનો ઉપકાર. આ ઉપકારને આપણે એ રીતે યાદ કરવાનો છે. એ પછી પણ એકેન્દ્રિયની અંદર પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયના ભવોની અંદર પરિભ્રમણ કરતો રહ્યો આ જીવ, અને મોટા ભાગે દુઃખ સિવાય કશું હતું નહીં. આ બધા જ જીવોની અંદર એક વનસ્પતિનો જીવ છે, તે વનસ્પતિના જીવને નિરંતર દુઃખ સિવાય બીજું કશું હતું જ નથી. અત્યંત ઠંડી પડે તો એ ઠંડી સહન કરવાની છે, અત્યંત ગરમી પડે તો એ ગરમી સહન કરવાની છે, લોકો એના ઉપર પગ મૂકે, લોકો એને કાપે, લોકો એને છેદે ભેદે તો પણ એનો પ્રતિકાર કરી શકતા નથી. પણ ચેતના છે એટલે એ ચેતનાને કારણે એ દુઃખ વેઠવું પડે છે. આવું અનેક વર્ષો, અનેક ભવો સુધી ચાલ્યા કર્યું અને એમાંથી જ્યારે કોઈક સારું કામ કરતા ગયા, જેને આપણે સારી પ્રવૃત્તિ કહીએ છીએ. સારી પ્રવૃત્તિ દરેક ભવોમાં હોય છે. આપણે એવું માનીએ કે મનુષ્ય ભવની અંદર જ સારી પ્રવૃત્તિ થાય છે, એવું નથી. અન્ય ભવોની અંદર પણ સારી પ્રવૃત્તિ થતી હોય છે. કોઈક વાર જેમ આપણે એક કથાની અંદર જોયું છે કે આખા જંગલની અંદર આગના બનાવોને કારણે એક હાથીએ પોતાને ત્યાં એ આખું મેદાન બનાવી રાખ્યું છે, અને એ એટલા માટે કે આગ લાગે તો રક્ષણ મળી જાય. અને એ વખતે આગ લાગી, બધા પશુઓ ત્યાં ભેગા થઈ ગયા, પગ ઊંચો કર્યો અને એક સસલું એમના પગ નીચે આવીને બેસી ગયું. વિચાર કરે છે કે પગ મૂકીશ તો સસલું દબાઈ જશે અને મૃત્યુ પામશે. આ ભાવ, આ બીજા જીવને પીડા ન આપવાનો ભાવ એ તિર્યંચના ભાવની અંદર પણ છે. અને નિરંતર લાંબા સમય સુધી હાથી જેવા પ્રાણીએ પગ ઊંચો રાખ્યો અને જ્યારે બધા પશુ ચાલ્યા ગયા ત્યારે પગ નીચે મૂક્યો અને પડ્યો અને મૃત્યુ પામે છે. એમાંથી મેઘકુમાર તરીકે જન્મે છે. તો તિર્યંતમાંથી સીધું મનુષ્ય ગતિની અંદર આવવાનું નિમિત્ત બન્યું એક શુભ કારણ, એક શુભ ભાવને બીજાનો પરોપકાર કરવાની ભાવનાથી એને ક્યાંથી ક્યાં લાવીને મૂકી દીધો. તો આવા ભાવોના પરિભ્રમણની અંદર આપણે નિરંતર સારા ખરાબ કામો કરતા રહ્યા. આ સારું કામ કરવું એને યથા પ્રવૃત્તિ, એટલે શાસ્ત્રની અંદર જે પ્રકારે પ્રવૃત્તિ એટલે પરોપકારની ભાવનાથી, પરોપકાર કરવાની વૃત્તિથી પરોપકાર કરવાની પ્રવૃત્તિ કરીએ તેને યથા પ્રવૃત્તિ કહેવાય. યથા એટલે જે પ્રકારે શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રકારની પ્રવૃત્તિ કરવી, કરણ એટલે કરવું, એવી પ્રવૃત્તિ કરવી કે જે શાસ્ત્રમાં કહી છે, એટલે કે ઉપકાર કરવાની પ્રવૃત્તિ, બીજાને પરોપકાર કરવાની પ્રવૃત્તિ, રાગ દ્વેષ રહિત થવાની પ્રવૃત્તિ, કોઈને પીડા ના આપવાની પ્રવૃત્તિ, આવી પ્રવૃત્તિ તો કરી, એનાથી પુણ્ય બંધાયું. પણ ફરી પાછા થાક્યા એટલે ફરી પાછા ઘરેડમાં આવી ગયા, રાગ દ્વેષની પ્રવૃત્તિમાં ફરી પાછા ગયા. એ ફરી ફસાયા એટલે ફરી પાછું પતન. આ પતન અને ઉત્થાન, પતન અને ઉત્થાનની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી. એટલે કહું કે આ જીવ ભૂતકાળની અંદર અનેક વાર યથા પ્રવૃત્તિકરણ કરી ચૂક્યો છે. કેટલી વાર? અનંત વાર યથા પ્રવૃત્તિકરણ કરી છે. અને આ સંસારના પરિભ્રમણની અંદર કેટલો કાળ વીતી ગયો એ કહેવું મુશ્કેલ છે. કેટલા કાળથી એ પરિભ્રમણ કરી રહ્યો છે એ કહેવું મુશ્કેલ છે. એટલે શું કહે છે કે હજુ એ ચરમાવર્તમાં પ્રવેશ્યો નથી. ચરમ એટલે છેલ્લું આવર્ત, છેલ્લું આવર્ત એટલે હવે વધુમાં વધુ એક પૂદગલ પરાવર્તન કાળ જેટલો સમય એને સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેશે. પણ એક પૂદગલ પરાવર્તનનો કાળ એની સામે તમે ભૂતકાળ જુઓ તો કેટલી પૂદગલ પરાવર્તન કાળની સંખ્યા આપણે વિતાવીને આ સ્થિતિમાં આવ્યા હોઈએ છીએ. અનંત એટલે અનંત કાળ એટલે ન ગણી શકાય એટલો સમય આપણે વિતાવીને અહીં આવ્યા છે. તમે ઘરેથી ચાલતા ચાલતા અહીં આવવાનું હોય, કરે છે ને આપણે જ્યુઈશ લોકો કરે છે કે નહીં? ચાલતા ચાલતા જ જાય છે ને પોતાના ધર્મસ્થાને. ચાલીને આવો તો ઊંઘ આવે, પછી ગાડીમાં આવીએ છીએ એટલે, અને એ પણ એર કન્ડિશન જોઈએ, બેસતા પહેલા તો એર કન્ડિશન શરૂ થઈ જવું જોઈએ. એટલે જીવને શું છે, સુખપ્રિય જીવ છે. સુખપ્રિય છે એટલે પ્રમાદ પ્રિય થઈ જાય છે. એટલે મેં પ્રમાદ અને પ્રેતની ઉપમા આપી હતી, શાસ્ત્રમાં ક્યાંય કહ્યું નથી આવું, આ મેં મારી કલ્પનાથી કરી છે કે પ્રેત જેવી રીતે પાછળ પડે અને આપણને આપણો કેળો ના છેડે છોડે એવી રીતે પ્રમાદ આપણને વળગ્યો છે અને આપણો કેળો છોડતો નથી. એટલે કોઈક એવું ઇન્જેક્શન શોધી કાઢવું જોઈએ કે પ્રમાદને બહાર કાઢે. તો એ ઇન્જેક્શન આ ધર્મ છે. કયું છે ઇન્જેક્શન? ધર્મ. ધર્મ એ ઇન્જેક્શન છે કે જે આપણને સમજાવે છે કે આ પ્રમાદ ઓછો કર, પ્રમાદ છોડ. અને એ વાત એમણે ભગવાને પેલા ગૌતમ સ્વામીને બહાને આપણને કહી કે સમયમ ગોયમ મા પમાયે, એક સમયનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. તો ચર્માવર્તની અંદર પ્રવેશ કરતા પહેલા અચર્માવર્ત કાળની અંદર અનંત કાળ વિતાવ્યો છે આજીવે, પણ એને થાક નથી લાગ્યો હજુ સુધી. આ બધું ગમે છે. શું ગમે છે? શ્રીમદ રાજચંદ્રજી કહે છે પત્રમાં એકમાં કે સંસારને સારું લગાડવા માટે આપણે કેટલું બધું કે ફલાણાને સારું લાગશે, ફલાણાને સારું લાગશે, એટલા માટે આવા કપડાં પહેરું, આવા કપડાં પહેરું, આવી રીતે સજી દજીને જાઉં. પણ આત્માને સારું લગાડવા માટે જો આ થોડો પણ પરિશ્રમ કર્યો હોત તો શું થાત? બેડો. પોતાને સારું લાગે છે કે નહીં, મારા આત્માને આ કરવા જેવું લાગે છે કે નહીં, એનો વિચાર ક્યારેય કર્યો નથી. અને એ વિચાર નથી કર્યો એટલે પરિભ્રમણ ચાલુ રહ્યું. બીજાને લાગે કે ન લાગે એની સાથે આપણને શું, એનાથી આપણા જીવનને કેટલો લાભ થવાનો, એનાથી આપણને પેટ, આપણું પેટ ભરાવાનું છે. આટલું સામાન્ય સમજ પણ આપણે નથી કેળવી શકતા, એનું આશ્ચર્ય છે. આ શાસ્ત્રકારોને શેનું આશ્ચર્ય છે? સારામાં સારી બુદ્ધિ છે, સારામાં સારું પટુતા છે, હોશિયારી છે, કઈ કરવું હોય તો એટલું સરસ નિર્માણ કરી શકે એમ છે. અને આવી સામાન્ય વાત નથી સમજાતી. એટલે કહે છે કે આખો હાથીનો હાથી નીકળી જાય પણ એની પૂંછડી ત્યાં ફસાઈ જાય છે. જીવ બધું છોડી શકે પણ છેલ્લે એક વસ્તુમાં જીવ રહી જાય, અને બધી જ વસ્તુઓ છોડેલી બધી વસ્તુઓમાંથી એને લાભ મળવો જોઈએ, એના બદલે એ ફરી પાછો પડે છે. એટલે આ પતન ઉત્થાન, પતન ઉત્થાન, પતન ઉત્થાનની નિરંતર પ્રવૃત્તિ ચાલતી રહી, ચાલતી રહી, ચાલતી રહી. અને એ બધો અચર્માવર્ત કાળ હતો. એમાંથી એ ચર્માવર્ત કાળમાં આવે છે ત્યારે પણ હજુ ઘણો બધો કાળ વિતાવવાનો છે, ઘણો બધો સમય વિતાવવાનો છે. હજુ એનો એક પતિ નથી ગયું, એનું હજી કાર્ય ઘણું બાકી રહ્યું છે. એટલે એમાં પણ યથાપ્રવૃત્તિકરણની પ્રવૃત્તિ ચાલુ ને ચાલુ જ રહે છે. અને ધીરે ધીરે એને હવે કંટાળો આવવા માંડે છે કે આ ન કરવું જોઈએ, આવું કરવાથી કોઈ લાભ નથી. ક્યાંય કોઈક વાર વાંચ્યું હોય ને એને સદબુદ્ધિ સૂજી જાય, ક્યાંય કોઈક વાર કલ્યાણ મિત્ર મળી જાય ને સદગુરુ. આપણે ગઈકાલે ત્રણ કારણો જોયા હતા, કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ. કલ્યાણ મિત્રના વચનથી જાગૃતિ આવી જાય, ગુરુના વચનથી જાગૃતિ આવી જાય, અને શાસ્ત્ર ભગવાને કહેલા શાસ્ત્રોનું અધ્યયન કરવાથી જાગૃતિ આવી જાય. જાગૃતિ આવે એટલે છેલ્લું યથા પ્રવૃત્તિકરણ કરવાનું મન થાય. આ છેલ્લા યથા પ્રવૃત્તિકરણ કરે એટલે ફરી પાછો એનો કાળ ઘટવા માંડે. એનું જે આ ચર્માવર્તનો કાળ પણ જો આપણે ગણતરી મૂકીએ તો કેટલો છે? ચર્માવર્ત એટલે એક પૂતગલ પરાવર્તનનો કાળ છે. એક પૂતગલ પરાવર્તન એટલે, પૂતગલ પરાવર્તન એટલે સમજો છો ને, ભણ્યા છે? કેટલી અવસરપેણી ઉત્સરપેણી કરવી પડે કે એ આપણે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ. પણ આ ચર્માવર્તની વાત છે. ચર્માવર્તમાં પણ આવ્યા પછી એને અર્ધપૂતગલ પરાવર્તનના કાળમાં લાવવાનો છે જીવને. તો એના માટે આપણે ગઈકાલે ત્રણ બાબતો જોઈ હતી. એક બાબત એ જોઈ હતી કે હવે એને જે પાપ કર્મો કરતો હોય એમાં એને બહુ રચી મચીને કરવાનું મન ન થાય, કરે ખરો પણ કર્તવ્ય બુદ્ધિથી કરે. બીજું આપણે જોયું હતું કે ઉચિત પ્રવૃત્તિ કરે અને પાપો
ખોટા કામો હવે બહુ તીવ્ર ભાવથી કરે નહીં. પાવા ન તીવ્ર ભાવા કુવઈ ન મનઈ ભવમ ગો ન બહુ મનઈ ભવમ ઘોરમ ઉચિયમ થિયમ ચ સેવઈ.
આપણે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળની અંદર પુનર્બંધક અવસ્થાની અંદર આવી ગયા છે. એનું લક્ષણ એટલું જ છે કે હવે કોઈ પણ આરંભ સમારંભના કાર્યો તીવ્ર ભાવે કરવાનું મન ના થાય. અમદાવાદના નગરશેઠ હતા, એ નગરશેઠ અમદાવાદના નગરશેઠ એટલે બહુ મોટું પ્રતિષ્ઠિત નામ કહેવાતું. કાળ પલટાયો, સમય બદલાયો. એક જમાનો હતો કે નગરશેઠની એટલી બધી સંપત્તિ હતી કે ઔરંગઝેબને દિલ્હી ઉપર ચડાઈ કરવી હતી ત્યારે એની પાસે પૈસાની જરૂર પડી, તો કે હું પૈસા કોની પાસે માંગું, તે અમદાવાદના નગરશેઠ પાસે. અમદાવાદના નગરશેઠે એ જમાનાની અંદર 5 લાખ રૂપિયા ઔરંગઝેબને દિલ્હીના સામ્રાજ્યને ઉપર લડાઈ કરવા આપેલા. આવું એમને અમદાવાદના નગરશેઠનું સ્થાન હતું. ને જીતી પણ ગયો ઔરંગઝેબ, અને પછી એણે નગરશેઠને 5 લાખ રૂપિયા પાછા પણ આપ્યા. આખો હિસ્ટ્રી છે. પણ આ જ નગરશેઠના પરિવારની અંદર સમય બદલાયો. નગરશેઠનો વંડો કહેવાય, આખો એ નગરશેઠનો વંડો ખાલી કરવાનો સમય આવ્યો. સંપત્તિ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ, હવે એ વેચી નાખવો પડે એવું સ્થિતિ આવી ગઈ. હવે જયારે એ વંડો આખો વેચવાનો કાઢ્યો ત્યારે વાત ઘણી લાંબી છે, પણ એનો જે એક મહત્વની વાત છે એ જ આપણે કરવી છે કે વેચવાનો કાઢ્યો ત્યારે કોઈકે કહું કે સાહેબ આ તમારો બંડો છે એની અંદર જેટલા વૃક્ષો છે એ વૃક્ષોને જો કાપીને વેચીએ ને તો 60,000 રૂપિયા મળે. આ 1960ની વાત છે કે 60,000 રૂપિયા મળે. 1960માં 60,000 રૂપિયા એટલે બહુ મોટી રકમ ગણાય. એટલે નગરશેઠે કીધું કે હું એવું પાપ કરીશ નહીં. પૈસાની જરૂર હતી, પૈસા માટે બધી સંપત્તિ વેચી નાખવાનો વખત આવ્યો છે, અને પોતાની સંપત્તિમાંથી આ રીતે એને 60,000 રૂપિયા મળે એવું હતું, તો પણ કે હું એ હિંસા નહીં કરું. પાવા ન તીવ્ર ભાવા કુવઈ, પાપ તીવ્ર ભાવે કરે નહીં, કે મારે આ જીવોની હત્યા લીલ વનસ્પતિ કાયના જીવોની હત્યા શા માટે કરવી. મકાન વેચી કાઢ્યું, હવે નવું મકાન લેવાની વાત આવી. નગરશેઠે કીધું કે ભાઈ જુઓ, મારે હવે કોઈ નવું આરંભ સમારંભ નથી કરવું, હું ભાડાના મકાનમાં રહેવા જઈશ. અને ભાડાના મકાનમાં જીવ્યા ત્યાં સુધી રહ્યા. ધાર્યું હતું એ વખતે એ નવું મકાન ખરીદી શક્યા હોત, જુદા વિસ્તારમાં જઈને એ જમાનાની અંદર બહુ ઓછા પૈસે નવું મકાન મળી જાય એવી સ્થિતિ હતી. પણ આ લક્ષણ છે કે પાવા ન તીબ્બ ભાવા કુવઈ ન મનઈ ભવમ ન બહુ મનઈ ભવમ ઘોરમ ઉચિયમ થિયમ ચ સેવઈ. ઉચિત પ્રવૃત્તિ કરે, જે કાંઈ ઉચિત લાગે તે ઉચિત પ્રવૃત્તિ કરે. તો આવી ઉચિત પ્રવૃત્તિની વાત પણ શ્રીમદજીએ કહી છે કે જે તે જ્યાં જ્યાં યોગ્ય છે તે તે ત્યાં ત્યાં આચરે. શું મહેન્દ્રભાઈ? જે જ્યાં યોગ્ય હોય તે તે ત્યાં ત્યાં આચરે, કે એ પ્રમાણે જ્યાં જે યોગ્ય છે તે પ્રમાણે કરવું, તેનું નામ ઉચિતતા. પરમાત્માની ભક્તિ કરવા બેઠા હોય ત્યારે પરમાત્મામય બનવું, સાધના કરવા બેઠા હોય ત્યારે સાધનામય કરવું, સ્વાધ્યાય કરતા હોય ત્યારે મન વચન અને કાયાથી સ્વાધ્યાય કરવો, તો આપણને આ લાભ થાય. અને એનો અર્થ છે કે આપણે હવે અપુનર્બંધક અવસ્થાની અંદર આવ્યા છીએ. તો કર્માવર્તનો કાળ પણ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી વીતી જાય ત્યારે આપણે પતે એટલો લાંબો કાળ છે.
એમાંથી છેલ્લે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં આવીએ, અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં આવીએ અને આ છેલ્લું યથા પ્રવૃત્તિકરણ થાય એટલે આપણે અપૂર્વકરણ તરફ આગળ વધીએ છીએ. અપૂર્વ પહેલા ક્યારેય પણ ન થયો હોય એવો પુરુષાર્થ, એવો ભાવ, એટલે આપણે નિરંતર આગળ વધી રહ્યા છીએ કે સમ્યક દર્શનની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એ દિશામાં આગળ વધે છે ત્યારે એને એક એવો ભાવ ઉત્પન્ન થાય છે કે હવે હું આજે મને શુભ વસ્તુઓ મળી છે, શુભ પ્રવૃત્તિઓ મળી છે, એની અંદર હું લયલીન બની જાઉં. પણ કેટલાક જીવો છે કે જે આ છેલ્લ આ યથા પ્રવૃત્તિકરણ કરીને અપૂર્વકરણ તરફ આગળ વધી રહ્યો હોય ત્યાર પછી પણ થાકી જાય ત્યારે પણ એને થોડોક ખેદ થાય. એટલે આનંદગંજી મહારાજ ત્રીજા સંભવનાથ ભગવાનની અંદર આખી પ્રક્રિયા વર્ણવી છે. ચરમ કાળે ચરમકરણ ચરમા વર્તે ચરમકરણ થકી, ચરમકરણ ચરમાવર્ત કાળની અંદર ચરમકરણ એટલે છેલ્લું યથા પ્રવૃત્તિકરણ કરે ત્યારે એને દોષ તળે દ્રષ્ટિ ખુલે ભલી, દોષ તળવા માંડે, એના અંદર પડેલા જે દોષો છે એ દોષોનું ક્ષરણ થવા માંડે. મીઠાઈ આપણે બનાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ? બહેનો તમે બનાવો છો મીઠાઈ, સિક્રેટ તમારું શું છે? ચાસણી બનાવે, શું કરે? ચાસણી એટલે શું છે? પાણીમાં ખાંડ નાખીને એને ઉકાળે ને પછી એનો એક તાગ બે તાગ એ જોવે. જુઓ છો કોને પૂછવું આમાંથી? દીપિકાબેન નથી આવડતું? ચાસણી બનાવે એટલે જે તમે આ બધી મીઠાઈઓ ખાવ છો ને જે એની ચાસણી તો ખબર છે, એ ચાસણીને શુદ્ધ કરવી પડે. શું કરવું પડે? શુદ્ધ એટલે ચોખ્ખી કરવી પડે, નહીં તો મીઠાઈ બનાવો ને મેલી દેખાય જો એમાં મળ રહી જાય તો. એટલે મળ દૂર કરવો પડે, એટલે કચરો દૂર કરવો પડે. એ કચરો દૂર કરવા માટે એની અંદર છાશ નાખે, થોડી લીંબુ નાખે, છાશ પણ નાખે ને લીંબુ નાખે. લીંબુ નાખે એટલે શું થાય? બધો કચરો છે એ ઉપર આવી જાય. બે વસ્તુ થઈ કે એક તો ઉષ્ણતા એટલે તપ, તમે તપ કરો અને ઉપર શાસ્ત્રનું લીંબુ નીચો એટલે પેલો મળ છે બધો એ છૂટો પડવા માંડે અને એ ઉપર આવવા માંડે. પછી એને પેલો તવો હોય ને એમાંથી ધીરે ધીરે બધો બહાર કાઢી નાખે. આખી પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા ધર્મ માર્ગે છે કે આપણો મળ અંદર પડેલો રાગ દ્વેષનો મળ, અજ્ઞાનતાનો મળ, પ્રમાદનો મળ, આ બધા મળ છે. મળનું વિસર્જન કરવું પડે, મળોત્સર્ગ કરવો પડે, એટલે મળ કાઢવો પડે, કચરો કાઢવો પડે. એ કચરો કાઢીએ તો પેલી ચાસણી શુદ્ધ થાય અને પછી એની અંદર કંઈ નાખો તો એ મીઠાઈ છે ને એ સુંદર મનોહર દેખાય, દેખવામાં અને ખાવામાં મધુર બને. એટલે મીઠાઈ બનાવી દેવી એટલું પૂરતું નથી, પણ મીઠાઈ આમ ગાંઠને ગમે એવી બનવી જોઈએ, પછી સ્વાદને ગમે એવી. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણી અંદર આ રાગ દ્વેષના મળને દૂર કરવાની પ્રક્રિયા છે એ સમય એને આ જીવે ઘણો બધો સમય વિતાવ્યો છે એને શુદ્ધ કરવામાં, એટલે અહીંયા સુધી પહોંચવામાં, આજે અહીંયા બેઠા છીએ ત્યાં સુધી પહોંચવામાં બહુ સમય વિતાવ્યો છે અને બહુ પરિશ્રમ કર્યો છે. હવે અહીંયા શાસ્ત્રકારોને એક વાત કરવી છે કે ભાઈ આટલો બધો સમય વિતાવીને તમે આવ્યા છો એને સમજી લો. તમે તમે સમજી લેશો તો તમને એમ થશે કે આ આ જે છે ને એ અવસર છે, અત્યારે જે મને મળ્યું છે એ અવસર છે, એ મારા હાથમાંથી ચાલ્યો જવો જોઈએ નહીં. અપ્રમત્ત અવસ્થા ઓટોમેટિક આવી જાય. શું થાય? ઓટોમેટિક. તમને જયારે એનું મૂલ્ય સમજાવવા માંડે એટલે મહત્તા સમજાવવી જોઈએ કે તમને જે મળ્યું છે એ બહુ જ મૂલ્યવાન છે. એ મહત્તા સમજાય તો શું થાય? બેડો પાર થઈ જાય. શ્રીમદજી એક વાર પોતાના પેઢીએ બેઠા હતા, હજુ તો એમને બધું છોડ્યું નહોતું, એ સમય પેઢીએ બેઠા હતા. એક પસ્તી વાળો રોજ જૂના પુસ્તકો લઈને આવતો હતો. એ સમયે એ પસ્તી વાળો નીકળ્યો એટલે શ્રીમદજીએ પૂછ્યું કે આજે કોઈ જૂનું પુસ્તક પુસ્તક આવ્યું છે? તો કે હા, એક પુસ્તક હું તમારા માટે લઈને આવ્યો છું. આપ્યું એમને. શ્રીમદજીએ પાના ફેર્યા અને પછી ઉભા થયા, અંદર ગયા, તિજોરીમાંથી એક મુઠ્ઠી ભરીને હીરા લઈને આવ્યા અને પેલાને આપ્યા. પેલો કહે છે કે શેઠ, જાગો છો કે ઊંઘો છો? શું કરો છો? શું આપો છો તમે મને? તો કે પૂરી સભાનતામાં છું. તે મને જે આપ્યું છે ને એ આના કરતાય મૂલ્યવાન છે, અને આ કિંમત હું ચૂકવી શકું એમ નથી. આ જે સમયસારનો ગ્રંથ આપ્યો તેને, મેં કીધું કે આ તે ગ્રંથ આપ્યો છે મને, એનું મૂલ્ય હું ચૂકવી શકું એમ નથી. અને આપણા ઘરમાં થોડી ચોપડીઓ ભેગી થાય એટલે શું કહીએ, સેન્ટરમાં મૂકી આવો આપણે. ઘરે આશાતમાં થઈ જશે, ઘરે હવે જગ્યા નથી, કાં તો તમે સ્કેન કરીને એ લાઇબ્રેરીમાંથી જોઈ લેજો કે પણ અહીંયાથી ખસેડો. અને ઘરમાં કપડાં ભેગા થાય તો ત્યાં આશાતમાંનો ડર આપણને લાગતો નથી. આપણે જ્યાં એક બે ચાર પેરથી જૂતા કે ચપ્પલથી ચાલે એના બદલે આપણે એના માટે એક મોટો કબાટ બનાવીએ છીએ, ત્યાં આપણને આશાતમાંનો ડર નથી લાગતો. કે આ એક જીવ, આ એક જૂતો હું પહેરું છું તો એમાં કોઈક એક જીવની હત્યા થઈ હશે, કોઈક અનેક જીવોની હત્યા થઈ હશે, તો એને હું જરૂર માનીને જેટલી આવશ્યકતા છે એટલું જ હું એનો ઉપયોગ કરું, એનાથી વધુ ઉપયોગ ન કરું, એવી જાગૃતિ નથી આવતી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે એનું મૂલ્ય સમજાઈ જાય, એટલે શ્રીમદને મૂલ્ય સમજાયું એટલે એક મુઠ્ઠી ભરીને રત્નો આપી દીધા. જીવનની અંદર જે વસ્તુનું મૂલ્ય સમજાય કે આ વાત મને પરમાત્મા મહાવીર દ્વારા મળી છે આ જગતમાંથી, નહીં તો આ 5-6 અબજની આ વર્તમાન દુનિયાની અંદર આત્માની વાત કરનાર લોકો કેટલા અને એ સમજનારા કેટલા. મને તો ગળથૂથીમાંથી સમજવાનો અવસર મળી ગયો છે. આપણે આત્માની વાત સમજવી હોય તો આપણને પરિશ્રમ નથી કરવો પડતો, એ આપણે પૂર્વે આરાધના કરી છે એટલે આપણે એ સ્થિતિ અહીંયા પહોંચી ગયા છીએ. પણ એનું નિરંતર ભાન રહેવું, નિરંતર એનો બોધ રહેવો કે મને આ મળ્યું છે એ ઉત્તમ છે, અને ઉત્તમને મારે હવે જીવનમાં આચરીને વધુ ઉત્તમ તરફ આગળ વધવાનું છે, એ ભાવ. એટલે અહીંયા જે કહ્યું કે આટલો બધો કાળ, આટલી બધી વાત આપણે કરીએ, ચર્માવર્ત, અચર્માવર્તની, ચર્માવર્તની, ચર્માવર્ત પછી અર્ધપૂતગલ પરાવર્તનની, અર્ધપૂતગલ પરાવર્તન પછી યથા છેલ્લું યથા પ્રવૃત્તિકરણની વાત કરીએ, એ પછી અપૂર્વકરણ સુધી પહોંચ્યા. અપૂર્વકરણની અંદર એક અધ્યવસાય, એવો અધ્યવસાય આવે, એક એવો ઉત્તમ અધ્યવસાય આવી જાય, એવો શ્રેષ્ઠ અધ્યવસાય ત્યાં આવે કે એ સમયે આત્માની અંદર આમ અત્યંત આનંદનો અનુભવ થાય, એકદમ જળ હળા થઈ જાય, એક અંધારું, ઘોર અંધારું વ્યાપ્યું હોય અને એકદમ પ્રકાશ નીકળી આવે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય, એવો આનંદ અહીંયા જ્યારે અપૂર્વકરણ કરે ત્યારે. આચાર્ય હરિભદ્ર શ્રી મહાજે એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે એક રાજા હોય, એ રાજા અહીંયા કેમ આવું થાય છે? અહીંયા નથી થતો આ સ્ક્રીનમાં.
હવે કલાક કરવી,
ત્યાં કદાચ તો એમ કહે છે કે કોઈક એક આંધળો માણસ હોય અને એ આંધળા માણસ પાસે રોજ કોઈ એનો મિત્ર આ સૃષ્ટિના સૌંદર્યના વખાણ કરે કે એક સુંદર ઝાડ છે, એના ઉપર સુંદર ફૂલો ઉગ્યા છે, પંખીઓ છે રંગબેરંગી, સુંદર ઝરણું વહી રહ્યું છે, ઊંચો આકાશ છે, પર્વતો છે, પ્રકૃતિની સૌંદર્યની વાત કરે, ત્યારે પેલો આંધળો માણસ હંમેશા શું વિચાર કરે કે ભગવાને મને આંખ આપી હોત તો બહુ સારું થાત, હું પણ આ બધું જોઈ શકું, હું પણ એને માણી શકું. આવું ઘણા વખત સુધી ચાલ્યું. પછી એને થયું કે લા હું જઈને ડોક્ટરને પૂછું તો ખરું કે મારી આંખો મને મળી શકે એવી છે, કે હું કોઈ રીતે આ સૃષ્ટિને જોઈ શકું એવી સંભાવના છે. ડોક્ટર જુએ છે, તપાસે છે અને કહે છે કે ભાઈ શક્યતા છે, પણ એના માટે કોઈની આંખ મળે તો એ અંદર નાખીએ અને પછી તમે દેખી શકો. એટલે એ હંમેશા એ વિચાર કરે કે મને કોઈકની આંખ મળી જાય તો કેવું સારું, કેવું સારું, કેવું સારું. અને એક દિવસ એવો આવી જાય કે એને આંખો મળી જાય, અને આંખો મળે અને જ્યારે પહેલી ક્ષણે આ સૃષ્ટિના દર્શન કરે ત્યારે એને કેવો આનંદ હોય, કેટલો આનંદ હોય, અદભુત આનંદ. એવી રીતે સાચા દેવને, સાચા ગુરુને અને સાચા ધર્મને તમે પહેલી વાર સાચી રીતે ઓળખો એટલે એટલો અત્યંત આનંદ હોય કે અરે આ તો અહીંયા જ પડ્યું હતું, અહીંયા જ હતું, મારા ઘરની બાજુમાં જ હતું અને હું સમજી ના શક્યો, આજે મને સાચું સ્વરૂપ સમજાયું છે. આ સ્વરૂપને સમજવાની વાત છે અને એ સ્વરૂપને સમજાતા જ આપણને અંદરથી અત્યંત આનંદની અનુભૂતિ થાય છે. એ કહે છે કે એનું વર્ણન કરી શકાય, શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં તેવો અદભુત આનંદ હોય છે. એટલે દુનિયા આખી એને મૂર્ખ માનતી હોય, દુનિયા આખી એને ગાંડો પાગલ માનતી હોય, પણ એ પોતે જાણતો હોય કે હું કેટલો મસ્તીમાં મસ્ત છું, આનંદમાં છું. કેમ કે મોટા ભાગે એવું કહેવાયું છે કે ફિલોસોફરો અડધા ગાંડા હોય છે. શું કહ્યું? જે દાર્શનિકો હોય એ બધા અડધા પાગલ હોય. એટલે એક દાર્શનિકને પૂછ્યું કે ભાઈ તમને શું લાગે છે? તો કે અમને આખી સૃષ્ટિ પૂરી ગાંડી લાગે છે, એટલે એ લોકોને અમે અડધા ગાંડા લાગીએ. શું કીધું એને? આખી દુનિયા પૂરેપૂરી ગાંડી જ છે કે એક માણસ ડાયો નથી, પણ અમે બોલતા એટલા માટે નથી કે અમારું કહેલું આ માનવાના નથી, કેમ કે ગાંડા છે બધા જ, ગાંડાની દુનિયામાં અમે વસીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી અંદર પડેલો આ મોહ છે એ સત્ય સમજવામાં બાધક બને છે. સાચું સમજવામાં આપણને વર્ષો વીતી ગયા, કોઈક વાર વાળ ધોળા થઈ ગયા, તાલ પડી ગઈ, નીનો દુખાવો થઈ ગયો અને છેલ્લી ઘડી આવી ગઈ, તો પણ એમ કહે છે કે તમને છેલ્લી ઘડીએ પણ આવું સત્ય સમજાઈ જાય તો એ તમારું મોટું પુણ્ય છે, અને વહેલું સમજાઈ જાય તો આપણું અહોભાગ્ય છે. તો એ વાત કરી, આ લાંબા સમયમાંથી પસાર થઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, એ પહોંચ્યા પછી હવે આ પ્રશમરતી કારણ કે છે કે એમાં શું કરવા યોગ્ય છે, કેવી રીતે જીવન જીવવા યોગ્ય છે. એમાં એમણે એક બહુ મહત્વની વાતનો પ્રકરણ શરૂ કર્યું છે કે વિષયો અને ઇન્દ્રિયો આ બંનેના વચ્ચેના સંબંધને તમે ઓળખો, આ બંનેના સ્વરૂપને ઓળખો. ઇન્દ્રિયો શું કરી રહી છે, વિષયો શું કરે છે, અને એ બંને જયારે એકમેક સાથે જોડાય છે ત્યારે શું થાય છે, અને એ બરાબર સમજાઈ જાય તો તમે બાજી જીતી શકો તેવી સ્થિતિમાં આવી જાઓ છો. એટલે પહેલી વાત કરી કે વિષયો આપણને સારા કે ખરાબ લાગે છે. વિષયો એટલે આ પાંચે ઇન્દ્રિયના જે વિષયો છે, સ્પર્શેન્દ્રિયના વિષયો જે સ્પર્શ કરાવનાર વસ્તુઓ છે તે બધી, રસનેન્દ્રિય એટલે તમામ ભોજનની સામગ્રીઓ, ગ્રાણેન્દ્રિય એટલે આ જગતના તમામ પરફ્યુમ સુગંધો અને દુર્ગંધો, રૂપ ચક્ષુરેન્દ્રિય એટલે રૂપ આ જગતની અંદર દેખાતું રૂપ, અને શ્રવણેન્દ્રિય એટલે શબ્દો. આ શબ્દો આપણને કેટલાક શબ્દો સારા લાગે છે, કેટલાક શબ્દો ખરાબ લાગે છે. આપણને કેટલું રૂપ સારું લાગે છે, કેટલું રૂપ ખરાબ લાગે છે. કેટલીક ગંધ સારી લાગે છે જેને આપણે સુગંધથી ઓળખીએ છીએ, કેટલીક ગંધ ખરાબ લાગે છે તેને આપણે દુર્ગંધથી ઓળખીએ છીએ. કેટલાક પદાર્થો આપણને ગમે એવા છે, એટલે આપણને લાડવો ગમતો હોય તો આપણા માટે લાડવો સારો છે, અને એટલે તમારી દીકરી ક્યાં ગઈ એને કાલે પૂછ્યું હતું કે પીઝા ખવાય કે ના ખવાય, પીઝા કેવા લાગે, કીધું કે પીઝા ના ખવાય. અને આપણને અઠવાડિયું થાય અને પીઝા ના ખાવા મળે તો ભલે આપણે એમ કહીએ કે અમે તો ઇન્ડિયન ફૂડ ખાઈએ છીએ, પણ અઠવાડિયે પીઝા યાદ ના આવે તો અમદાવાદમાં આપણે અમેરિકામાં રહીએ છીએ એવું લાગે નહીં. કહેવાનો મતલબ એ છે કે મિષ્ટ લાગે છે, આપણને પ્રિય લાગે છે, ખાવાનું પ્રિય લાગે છે. પણ વિષયો પ્રિય છે કે અપ્રિય છે એના ઉપર અહીંયા ઉમા સ્વાતીજી ચિંતન કરી રહ્યા છે. અને સ્પર્શના વિષયો કે એ સારા છે કે ખરાબ છે, તો કહે છે કે કોઈ વિષય સારો નથી અને કોઈ વિષય ખરાબ નથી. એના પ્રત્યેનો આપણો અભિગમ કેવો છે તે આપણે જોવાનું છે. આપણો અભિગમ જેવો હશે તેવો વિષય આપણને દેખાશે. શું આપણો અભિગમ જેવો હશે એવું દેખાશે આપણને? આપણો અભિગમ હશે કે આપણે આમ કરવું છે તો એ ગમશે આપણને. તમને એવું લાગે કે મારે આની પાસેથી કામ કઢાવવું જ છે તો એ ગાળો દેશે, તો પણ તમને એમ લાગશે કે ના ના, એ તો કદાચ એ વખતે ગુસ્સે થઈ ગયો હશે એટલે બોલ્યો હશે, બાકી એના મનની અંદર આવું નહોતું, અથવા આના મનની અંદર આવું ના હોય એમ ત્યાં આપણે એવું કહીએ. અને જયારે આપણો સ્વાર્થ સરી જાય અને એ આપણો વખાણ કરે ત્યારે આપણે એમ કહીએ કે ના, ચોક્કસ એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ, નહીં તો આવું બોલે નહીં. આને આજ સુધી ક્યારેય આવું બોલ્યો નથી, અત્યારે મારા વખાણ કરે છે, એને કંઈક આપણી પાસેથી મેળવવાનું લાગે છે. તો વસ્તુ વિષયો એ આપણી અંદર પડેલી ભાવનાઓનું પ્રતિબિંબ છે. આપણી ભાવનાઓ કેવી છે એનું પ્રતિબિંબ આ વિષયોમાં પડે છે. એટલે વિષયો આજે આપણને ગ્રહણ કરવા જેવા લાગે છે એ જ કાલે ત્યાગવા જેવા લાગે એવું બની શકે. એટલે કહે છે કે વિષયોની અંદર આસક્ત થવા જેવું નથી. વિષયોનો ઉપયોગ એટલો જ છે કે તમે તમારા જીવનને સારી રીતે જીવી શકો, એટલા માટે જે કંઈ ઉપયોગ કરવા જેવું હોય તેટલો ઉપયોગ કરો, પણ એમાં આસક્ત ના થાઓ. ભગવાને આગમની અંદર અનેક સ્થળે આ વાત કરી છે કે આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે અને એની સાથે રાગ અને દ્વેષ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એના પ્રત્યે આકર્ષણ કે તિરસ્કારનો ભાવ પેદા થાય છે. એટલે અહીંયા ઉમા સ્વાતીજી મહારાજ કહે છે કે આમાં દોષ કોનો છે, દ્રષ્ટિનો, આપણી પોતાની દ્રષ્ટિનો. એ દ્રષ્ટિ ઇન્દ્રિયોને ગવન કરે છે, એના ઉપર રાજ કરે છે. આ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ જાય તો વાત બદલાઈ જાય. એ સમ્યક દ્રષ્ટિ આવે એટલે આપણે વસ્તુઓ પ્રત્યેનો અભિગમ આપણો બદલાઈ જાય, વસ્તુઓને ભોગવવાનો અભિગમ બદલાઈ જાય. અને જો દ્રષ્ટિ બરાબર ન હોય તો આપણે ગમે તેટલું મેળવીએ તો પણ આપણને એમ જ થાય કે હજુ ઓછું છે, હજુ સારું અને વધુ મળવું જોઈએ. તમારી પાસે બધું હોવા છતાંય કોઈક નવા ડિઝાઇનવાળા વસ્ત્રો, નવી ડિઝાઇનવાળા પાત્રો, નવી ડિઝાઇન વધુ સુવિધાવાળું ફ્રીજ, વધુ મોટી સ્ક્રીનવાળું ટીવી, વધુ સારી સગવડવાળો કોમ્પ્યુટર, મન તરત લલચાય છે અને એને દોડ્યા કરે છે. અંત ક્યાં છે? આ તો અનંત ચાલ્યા જ કરવાનું છે, નિરંતર ચાલ્યા કરવાનું છે. આપણે ચેતવાનું છે કે મારે ક્યાં અટકવાનું છે. થોભો નહીતર થાકી જશો. શું કહે છે? થોભો થાકી જશો, અટકવું. અને ધર્મ શું કહે છે? ધર્મની વ્યાખ્યા શું કહે છે? જે ધારયતી, જો યહ ધારયતી સ્વધર્મ, જે ધારણ કરે છે એટલે કે અટકવાની વાત કરે છે. ભાઈ અહીંયા અટકો, અટકીને જુઓ, તમે વિચાર કરો કે હું શું કરી રહ્યો છું. આ અટકવાનું કામ જ ધર્મ કરાવે છે. પહેલા એક જગ્યાએ ઉભા રહીને તમે તમારા ભૂતકાળને જુઓ, એની અંદર જે ભોગવ્યું છે એ જુઓ, એ ભોગવવાથી પરિણામ શું મળ્યું છે એનો વિચાર કરો, તો તમને આ ધર્મમાં જે કહ્યું છે એ જ ત્યાં દેખાશે નિષ્ઠાપૂર્વક. આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે વિવેકપૂર્ણ, વિવેકપૂર્વક શાંત ભાવે જો રહે, વિવેકપૂર્વક શાંત ભાવે. વિવેક અને શાંત, નિષ્ઠા અને શાંતિ. વિવેક છે, નિષ્ઠાની વાત કરે છે કે વિવેક એટલે તમે પોતે તમારી જાત પ્રત્યે બરાબર વફાદાર રહીને. વફાદાર રહેવું એટલે વિવેક આવી ગયો કે મને ક્યાં ક્યાં કેવું લાગ્યું છે, મારા જીવનમાં કેવું લાગ્યું છે, અને એ જ માણસને બીજા પ્રસંગે હું મળ્યો ત્યારે મને કેવું લાગ્યું, એ પછીના પ્રસંગે મળ્યો ત્યારે કેવું લાગ્યું, અને આમાં મારા મનના વિચારો કેવા હતા. આ વિચારો, આ દ્રષ્ટિ, એ જ એકનો એક માણસ એક વખત સારો લાગે છે, એકનો એક માણસ એ વખતે ખરાબ લાગે છે. આ આખું પેલું રાજકીય રમતો જેવું છે, આ ચોપાટની રમત જેવું છે કે રાજકીય રમતની અંદર એટલે પોલિટિક્સની અંદર તમારો સાથ આપનાર મિત્ર છે પણ એ વિરોધ પક્ષમાં બેઠો હોય તો એ ખરાબ છે. એ જ માણસ તમારા પક્ષમાં આવી જાય તો એ વળી પાછો સારો થઈ જાય, અને એ ફરી પાછો વિરોધ પક્ષમાં જતો રહે તો ખરાબ થઈ જાય. તો પોતાના પક્ષમાં હોય તો સારો, પારકા પક્ષમાં જતો રહે તો ખરાબ. આવી વૃત્તિ આપણી છે કે આપણો સ્વાર્થ હોય ત્યારે એ જ વસ્તુ આપણને ગમે છે, આપણો સ્વાર્થ ન હોય ત્યારે એ જ વસ્તુ આપણા માટે ખરાબ બની જાય છે. વૈદિક શાસ્ત્રની અંદર કહ્યું કે જ્યારે ઘીની ચર્ચા કરી, જૂના જમાનાની વૈદિક શાસ્ત્રની વાત છે કે ઘૃતમ આયુ, ઘી એ આયુષ્ય છે, એમ કે ઘી ખાવાની પ્રેરણા કરતા એ જમાનામાં કે ઘી ખાઓ તો તમારું આયુષ્ય લાંબુ ચાલે, એટલે ઘૃતમ આયુ, ઘીને આયુષ્યનો પર્યાય કહ્યો. પણ જે માણસને ક્ષયનો રોગ એટલે ટીબી થયો છે, તે માણસને ઘી ખવડાવવામાં આવે તો દૂધ માટે કહું કે પુષ્ટિકર છે, પણ જેને કમળો થયો છે એને દૂધ પીવડાવવામાં આવે તો શું થાય? દીપિકાબેન, જોન્ડિસ વધી જાય, કદાચ એ મૃત્યુ પણ પામે. તો એક બાજુ એ વસ્તુ પુષ્ટિકર છે, બીજી બાજુ એ નુકસાનકારક છે. તો કહેવાનો મતલબ એ છે કે જે સમયે તમારી સ્થિતિ જે પ્રકારની હશે તે પ્રકારે વસ્તુ સારી અથવા ખરાબ આપણને દેખાય છે, પણ ખરેખર કોઈ વસ્તુ સારી પણ નથી, કોઈ વસ્તુ ખરાબ પણ નથી, આપણી દ્રષ્ટિમાં દોષ પડેલો છે. એટલે જ્ઞાન સાર અષ્ટકની અંદર યશો વિજયજી મહારાજ આખા જ્ઞાનનો સાર એટલે જ્ઞાનનો દરિયો વલોવીને જે અમૃત નીકળ્યું, એ અમૃત નીકળ્યું તે આપણી સમક્ષ મુકતા કહે છે કે ઇન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્ન મિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વેક્ષતે. જે ખરેખર પોતાની દ્રષ્ટિને સુંદર બનાવી દેશે તેને આખું જગત સુંદર દેખાય છે. તમે મોર્ડન આર્ટના ચિત્ર જુઓ તો તમને લાગે કે આ શું છે, કશું જ નથી, પણ જે કલાનો જાણકાર છે એના માટે કરોડો રૂપિયાનું ચિત્ર છે, બજારમાં કરોડો રૂપિયામાં વેચાય છે, અને આપણી જેની કલાની દ્રષ્ટિ નથી એને શું દેખાય કે આ શું લીટીઓ આડી અવળી કરી છે, આ લીટીઓના પૈસા અપાતા હશે, આ મૂર્ખા છે લોકો. એટલે દ્રષ્ટિ કેવી છે તમારી એના ઉપર તમને સૃષ્ટિ દેખાય છે. અને કહે છે કે આ દ્રષ્ટિ છે ને એ પૂર્ણતાની દ્રષ્ટિ અંદર પડી છે આપણી, તમે જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ તેમ તેમ તમને પૂર્ણતા દેખાશે, પૂર્ણતા અંદરથી જણાશે. અને જ્યારે તમે પૂર્ણતાને જોવા માંડશો ત્યારે તમને બધામાં પૂર્ણતા દેખાશે, અને બધામાં જ્યારે પૂર્ણતા દેખાશે ત્યારે તમને કોઈ ભેદ નહીં રહે મારા તારાનો. મારા અને તમારામાં ભેદ એટલા માટે છે કે હું મને અમુક પ્રકારનો માનું છું, હું તમને અમુક પ્રકારનો માનું છું, એટલે મને એમ થાય છે કે તમે આગળ છો તમે પાછળ છો. જે બહુ સુંદર બોટા કરે કવિતા લખી છે કે તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. શું કહે છે કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તરસ્યાને તો આખી કવિતા છે એમાં એ કહ્યું છે કે ખારા જળનો ભર્યો દરિયો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયા કરતા મોટો લાગે લોટો. શું છે, તરસ લાગી હોય ત્યારે પેલા દરિયા કિનારે બેઠો હોય તો એને આટલું બધું પાણી છે એનો કોઈ મતલબ નથી, એક લોટો મીઠા જળનો લોટો છે એ દરિયા કરતા પણ મોટો લાગે. દ્રષ્ટિ, તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, તમે નાના ને હું મોટો એવો ખ્યાલ છે એ જગતનો ખોટો છે. ખરેખર તો આખું આપણી દ્રષ્ટિ, એટલે સમ્યક દ્રષ્ટિ શબ્દનો પ્રયોગ કરે એ જો આવી જાય તો. એટલે અહીંયા એમ કહે છે કે વસ્તુ જગતની કોઈ પણ સારી કે ખરાબ નથી, આપણી દ્રષ્ટિનું સંશોધન કરવાનું છે. જ્યારે આપણે વસ્તુને જોઈએ ત્યારે આપણે વિચાર કરવાનો છે કે આમાં મારો રાગ ભળેલો છે કે મારો દ્વેષ ભળેલો છે, કે હું મોહથી આ કરી રહ્યો છું કે અજ્ઞાનથી કરી રહ્યો છું, હું શું કરી રહ્યો છું. અને અંદરથી તમને જવાબ મળશે, મળશે ને મળશે. બહાર દોડવાની જરૂર નથી, અંદરથી જ ખેડાણ કરીને બહાર કાઢવાનું છે. એટલે આ એક આખું મોટું પ્રકરણ ઉમા સ્વાતીજીએ કહ્યું કે તમે વસ્તુમાં સુખ ના શોધો, ત્યાં તો સુખ છુપાયેલું જ નથી, તમે તમારી દ્રષ્ટિમાં જુઓ તેને સુધારશો તો તમને સુખ જ સુખ છે, તમારી આંતરદ્રષ્ટિને જુઓ. એટલે આનંદગંજી મહારાજે કહ્યું કે ચરમ ચક્ષુથી આ જગતને જોઉં છું તો બધા ભૂલા પડેલા લાગે છે. ચામડાની આંખેથી જે લોકો આ સંસારને જુએ છે એ બધા ભૂલા પડ્યા છે, અટવાઈ ગયા છે. ચામડાની આંખોથી માણસ વસ્તુમાં સુખ શોધે છે, બહારમાં સુખ શોધે છે, એ મને આ મળે તો સુખ થાય, મને પેલું મળે તો સુખ થાય, પણ વસ્તુમાં સુખ નથી. એટલે યશો વિજયજીએ કીધું કે દ્રષ્ટિ છે અંદરની શુદ્ધિ આવી જાય, અંદરથી આ આંખો ખુલી જાય. એટલે કહે છે કે હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન. જો હૃદયની આંખોથી આપણે જોતા શીખીએ તો દરેકની અંદર જૈન દર્શનકાર શું કહે છે કે દરેક કોઈક જીવ તીર્થંકરનો જીવ છે, કોઈક કેવલીનો જીવ છે, કોઈક ગણધરનો જીવ છે. આપણે નથી જાણતા કે કોણ કયો જીવ છે, પણ દરેક જીવ અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર પડ્યું છે, એટલે એની પણ આશાતના કે એને પીડા થાય એવું કોઈ કામ આપણે કરવું નહીં. આટલો ભાવ જાગૃત થાય એટલા માટે વિષય અને ઇન્દ્રિયોના સંબંધોને જાણવાની આવશ્યકતા ઉપર પ્રસંગરતિકાર ભાર મૂકે છે. આપણો સમય અહીંયા પૂરો થાય છે, પણ હજુ 5 મિનિટનો સમય છે આપણી પાસે. એ દરમિયાન આપણને જે પ્રશ્નો કોઈને પૂછવા હોય તો આપણે પ્રશ્નો પૂછી અને એની ચર્ચા કરીશું.
ઓમ મંદન કલયે.